એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે બધાનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સફર કરવાના છીએ જેનું નામ સાંભળીને જ ઘણા ફિલોસોફીના વિદ્યાર્થીઓને પણ થોડો ડર લાગે.
હા હા, સાચી વાત છે.
જ્યોર્જ વિલહેલ્મ ફ્રેડરિક હેગલનું ફિનોમિનોલોજી ઓફ સ્પિરિટ, એટલે કે ચૈતન્યનું વિજ્ઞાન, નામ તો ભારે ખમ છે, પણ સવાલ એ છે કે શું આ સદીઓ જૂનું પુસ્તક આજે પણ આપણને કંઈક શીખવી શકે છે?
નમસ્કાર. અને હા, ચોક્કસ શીખવી શકે છે. જુઓ, હેગેલનું આ પુસ્તક પશ્ચિમી ફિલોસોફીનો એક મોટો આધારસ્તંભ ગણાય છે. એ વાત સાચી છે કે એને સમજવું થોડું અઘરું છે.
થોડું ઘણું અઘરું છે એમ સાંભળ્યું છે.
હા, કદાચ. પણ એમાં ચેતના કેવી રીતે કામ કરે છે, આપણને જ્ઞાન કેવી રીતે મળે છે, ઇતિહાસનો અર્થ શું છે અને આપણે બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છીએ, આ બધા વિશે ખૂબ ઊંડા અને યુનો ક્રાંતિકારી વિચારો છે. આપણો પ્રયાસ રહેશે કે આ જટિલ લાગતા વિચારોના મૂળ તત્વોને પકડીએ સરળ રીતે.
ચાલો તો પછી આ પડકારજનક પણ રસપ્રદ સફર શરૂ કરીએ. સૌથી પહેલા જેના પુસ્તકની વાત છે એ મહાન વિચારક હેગેલ વિશે થોડું જાણી લઈએ. કોણ હતા હેગેલ?
જ્યોર્જ વિલહેલ્મ ફ્રેડરિક હેગેલ, 1770-1831, જર્મનીના સ્ટુટગાર્ટમાં એમનો જન્મ. એ સમયના મોટા ફિલોસોફરમાં એમની ગણના થાય છે. જર્મન આદર્શવાદ જે કહેવાય ને, એના મુખ્ય સ્તંભોમાંના એક.
અને એમનો અભ્યાસ, એમનો શરૂઆતનો સમય?
યુવાનીમાં ટ્યુબિંગેન સેમિનરીમાં ભણ્યા અને ત્યાં એમના મિત્રો પણ ગજબના હતા, શેલિંગ અને હોલ્ડરલિન, જે પોતે પાછળથી મોટા વિચારકો બન્યા.
અચ્છા, તો એમના પર કયા મુખ્ય વિચારોનો પ્રભાવ હતો? શું વાત એમને બીજાઓથી અલગ પાડતી હતી?
જુઓ, એમના પર ઇમેન્યુઅલ કાંટની ફિલોસોફીનો બહુ મોટો પ્રભાવ હતો. પછી ફ્રેન્ચ ક્રાંતિના જે આદર્શો હતા, સ્વતંત્રતા, સમાનતા, એની પણ અસર હતી. અને તે સમયનો જર્મન રોમેન્ટિક વાદ પણ ખરો. પણ હેગલની ખરી તાકાત શું હતી ખબર છે? એ આ બધા અલગ અલગ વિચારો, ફિલોસોફી, ધર્મશાસ્ત્ર, રાજકારણ, ઇતિહાસની ઘટનાઓ, જેમ કે નેપોલિયનનો યુદ્ધ અને એ બધું, આ બધાને એક સાથે ગૂંથી શકતા હતા, એક મોટું સળંગ ચિત્ર બનાવી શકતા હતા.
અને વિરોધાભાસ વિશે એમનું શું માનવું હતું?
એ જેમની ખાસિયત હતી. મોટાભાગના લોકો વિરોધાભાસ જુએ એટલે અટકી જાય, એને સમસ્યા ગણે. હેગેલ કહેતા કે ના, વિરોધાભાસ તો સત્ય સુધી પહોંચવાનો રસ્તો છે, એ જરૂરી પગથિયા છે. આમાંથી જ એમની પેલી ફેમસ દ્વંદ્વાત્મક પદ્ધતિ એટલે કે ડાયલેક્ટિકલ મેથડ આવી.
દ્વંદ્વાત્મક પદ્ધતિ એટલે કે પેલું થીસિસ, એન્ટીથીસિસ, સિન્થેસિસ વાળું?
હા, બરાબર, એ જ. પણ ખાલી વાતચીત નહીં, હેગેલ માટે દ્વંદ્વ એટલે બે વિરોધી વિચારો કે પરિસ્થિતિઓનો ટકરાવ. આ ટકરાવથી કંઈક તૂટે છે, પણ કંઈક નવું અને વધુ સારું, વધુ વિકસિત જન્મે છે. એક વિચાર થીસિસ હોય, એનો વિરોધી વિચાર એન્ટીથીસિસ આવે અને બંનેના સંઘર્ષમાંથી એક નવો ઉચ્ચ વિચાર સિન્થેસિસ બને, જે પહેલા બંનેના સારા તત્વોને સાચવીને આગળ વધે. હેગેલ માને છે કે બસ આ રીતે જ આપણી સમજણ, આપણો સમાજ, આપણો ઇતિહાસ બધું આગળ વધે છે.
ખૂબ જ રસપ્રદ. આ પદ્ધતિ ધ્યાનમાં રાખીને હવે એમના પુસ્તક પર આવીએ, ફિનોમિનોલોજી ઓફ સ્પિરિટ. આ પુસ્તકનું મુખ્ય હેતુ શું છે? કહેવા શું માંગે છે હેગેલામાં?
ટૂંકમાં કહીએ તો આ પુસ્તક છે ને, એ માનવ ચેતનાની આખી વિકાસ યાત્રાનો નકશો છે. હેગેલ એ સવાલ પૂછે છે કે આપણે આપણી આસપાસની દુનિયાને અને આપણી પોતાની જાતને કેવી રીતે ઓળખીએ છે, આપણને જ્ઞાન કેવી રીતે થાય છે, શું આ જ્ઞાન પહેલેથી નક્કી હોય છે, સ્થિર હોય છે
કે પછી એ બદલાતું રહે છે?
બરાબર. હેગેલ કહે છે, ના, જ્ઞાન કે ચેતના સ્થિર નથી, એ એક પ્રક્રિયા છે, એક સફર છે. એ સૌ સાદા ઇન્દ્રિય અનુભવથી શરૂઆત કરે છે, પછી ભૂલો કરે છે, વિરોધાભાસોનો સામનો કરે છે અને એમાંથી શીખીને ધીમે ધીમે એક વધુ ઊંડી, વધુ વ્યાપક સમજ તરફ આગળ વધે છે.
એટલે ક્રિતે કહીએ તો આ ચેતનાની પોતાની આત્મકથા જેવું થયું, શરૂઆતના જ્ઞાનથી સંપૂર્ણ જ્ઞાન સુધીની સફર.
હા, તમે એમ કહી શકો. હેગેલ પોતે આને એક નિસરણી સાથે સરખાવે છે. ચેતના આ નિસરણી પર ધીમે ધીમે ઉપર ચઢે છે, દરેક પગથિયું એક નવો દૃષ્ટિકોણ આપે છે, પણ સાથે સાથે એની મર્યાદા પણ દેખાડે છે, અને આ મર્યાદા જ એને ઉપરના પગથિયે જવા માટે મજબૂર કરે છે.
અને આ નિસરણીના અંતે શું છે?
અંતે પુસ્તકનું ધ્યેય એ સમજાવવાનો છે કે આપણે, એટલે કે આપણી ચેતના, વિષય, સબ્જેક્ટ અને આપણી આસપાસની દુનિયા, વસ્તુ, ઓબ્જેક્ટ એ ખરેખર બે અલગ વસ્તુઓ નથી, એ એક જ મોટા તર્કસંગત સમગ્રના ભાગ છીએ. અને આપણું જ્ઞાન એ ખાલી બહારની વસ્તુઓ વિશે જાણવાનું નથી, પણ એ પ્રક્રિયામાં આપણે આપણી જાતને પણ વધુ સારી રીતે ઓળખીએ છીએ.
ચાલો તો હવે આ નિસરણીના કેટલાક ખાસ પગથિયાં જોઈએ. પુસ્તકની શરૂઆત થાય છે ચેતનાના વર્ણનથી, જે બહારની દુનિયાને જાણવાનો પ્રયત્ન કરે છે.
એમાં શું છે? હેગેલ શરૂઆત કરે છે સૌથી બેઝિક, સૌથી સરળ લાગતા અનુભવથી, ઇન્દ્રિય નિશ્ચિતતા. એટલે કે આ રહ્યું ઝાડ, બસ અહીં અત્યારે. આપણને લાગે કે આનાથી વધુ સાચું શું હોઈ શકે, આ તો નજર સામે છે.
હા, એ તો સીધી વાત છે.
પણ હેગેલ કહે છે જરા ઊંડા ઉતરો. તમે કહો છો અત્યારે, પણ જેવું તમે અત્યારે બોલ્યા એ ક્ષણ તો ગઈ, એ ભૂતકાળ બની ગઈ. તમે કહો છો અહીં, પણ અહીં તો કોઈ પણ જગ્યા હોઈ શકે, અને આ ઝાડ એ પણ કોઈ પણ ઝાડ હોઈ શકે. એટલે જે આપણને સૌથી ચોક્કસ, સૌથી નક્કર લાગતું હતું એ ખરેખર તો ખૂબ જ અસ્પષ્ટ, ક્ષણિક અને વ્યક્તિગત છે. અને આ સમજવા માટે પણ ભાષા અને વિચારની જરૂર પડી ને.
બાપરે, એટલે કે સાવ સાદા દેખાતા અનુભવ પાછળ પણ આટલું બધું વિચારવું પડે. ઓકે, આના પછી ચેતના શું કરે છે?
પછી ચેતના થોડી આગળ વધે છે, વસ્તુઓને એના ગુણધર્મો દ્વારા ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ છે પ્રત્યક્ષ જ્ઞાન, પરસેપ્શન. જેમ કે આ મીઠું છે, એ સફેદ છે, સ્ફટિક જેવું છે, ખારું છે, વગેરે. પણ અહીં પાછો બીજો સવાલ ઊભો થાય છે, શું આ મીઠું એના ગુણધર્મોનો સરવાળો માત્ર છે, કે પછી એ કંઈક એક વસ્તુ છે જેમાં આ બધા ગુણધર્મો રહેલા છે, અને આ બધા અલગ અલગ ગુણધર્મોને એક સાથે મીઠું તરીકે કોણ જોડે છે? ધીમે ધીમે ચેતનાને ખ્યાલ આવે છે કે વસ્તુની આ જે એકતા છે એ કદાચ આપણા મન દ્વારા જ ઊભી કરાયેલી છે. અહીંથી ચેતના બાહ્ય જગતની નિશ્ચિતતા પર થોડો શક કરવા લાગે છે, અને તેનું ધ્યાન પોતાની અંદર તરફ વળે છે.
અચ્છા, આ તો મોટો ટર્નિંગ પોઈન્ટ કહેવાય. બહારની દુનિયામાંથી ધ્યાન હટીને હવે પોતાની જાત પર, આત્મચેતના પર આવે છે, અને આ જ આપણને હેગેલમાં સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલા ભાગ તરફ લઈ જાય છે. આત્મચેતના, સેલ્ફ કોન્શિયસનેસ, અને એની અંદરનો સ્વામીદાસ દ્વંદ્વવાદ, માસ્ટર સ્લેવ ડાયલેક્ટિક, આ શું છે એ જરા વિસ્તારથી સમજાવશો?
હા, આ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી અને ક્રાંતિકારી વિચાર છે. હેગેલ અહીં કહે છે કે આપણે આપણી જાતને, આપણી સેલ્ફને ત્યારે જ ખરા અર્થમાં ઓળખી શકીએ છીએ જ્યારે કોઈ બીજી આત્મચેતના આપણને ઓળખે, આપણને માન્યતા આપે, જેને હેગેલ એનરકેનુંગ કહે છે. રેકગ્નિશન, સ્વીકૃતિ, આપણી પોતાની ઓળખ માટે બીજાની નજર, બીજાની સ્વીકૃતિ જરૂરી છે.
પણ આ માન્યતા મેળવવા માટે જીવનમરણનો સંઘર્ષ શા માટે એટલી હદે?
કારણ કે હેગેલના મતે દરેક આત્મચેતના ઈચ્છે છે કે બીજી ચેતના તેને માત્ર એક વસ્તુ તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે, એક સ્વ તરીકે સ્વીકારે. અને આ સ્વીકૃતિ એટલી મહત્વની છે કે તેના માટે વ્યક્તિ પોતાનું જીવ જોખમમાં મૂકવા પણ તૈયાર થઈ જાય છે, આ સાબિત કરવા માટે કે તે ભૌતિક જીવન કરતાં પોતાની સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે. આ જ છે જીવનમરણનો સંઘર્ષ.
ઓકે,
આ સંઘર્ષના અંતે શું થાય છે? એક વ્યક્તિ મૃત્યુના ડર પર વિજય મેળવે છે, એ હાર માનવા તૈયાર નથી, એ બીજા પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે છે, તે બને છે સ્વામી, માસ્ટર. બીજી વ્યક્તિ જેને પોતાના જીવનો ડર લાગે છે તે હાર સ્વીકારી લે છે, ગુલામી સ્વીકારે છે, તે બને છે દાસ, સ્લેવ.
તો સ્વામી જીતી ગયો, એને જે જોઈતી હતી એ માન્યતા મળી ગઈ, બરાબર ને?
દેખીતી રીતે તો એવું જ લાગે, પણ હેગેલ અહીં એક ઊંડો વ્યંગ, એક આયરની જુએ છે. પહેલી વાત, સ્વામીને જે માન્યતા મળી એ કોના તરફથી મળી? એક દાસ તરફથી, જેને એ પોતે પોતાના બરાબર ગણતો જ નથી. તો શું આવી માન્યતા ખરેખર સંતોષકારક હોય?
ના, કદાચ નહીં.
બરાબર. અને બીજી વધુ મહત્વની વાત, સ્વામી ભૌતિક જગતથી શ્રમથી દૂર થઈ જાય છે, પોતાની બધી જ જરૂરિયાતો માટે, ખાવા પીવાથી માંડીને બધી વસ્તુઓ માટે એ દાસ પર સંપૂર્ણપણે નિર્ભર બની જાય છે. એ પોતે કશું કરતો નથી એટલે દુનિયા સાથેનો એનો સીધો સંપર્ક તૂટી જાય છે.
અને દાસનું શું થાય? એ તો હારી ગયો, ગુલામ બની ગયો, એનું શું?
હા, દાસ શરૂઆતમાં હારેલો લાગે છે, પણ એની કહાણી અહીં પૂરી નથી થતી. ઉલટાનું, અહીંથી એનો સાચો વિકાસ શરૂ થાય છે. દાસ શું કરે છે? એ સ્વામી માટે શ્રમ કરે છે, મહેનત કરે છે. એ પ્રકૃતિની વસ્તુઓ લે છે, એના પર કામ કરે છે, એને આકાર આપે છે. દાખલા તરીકે લાકડું કાપીને ટેબલ બનાવે છે.
હા,
આ શ્રમની પ્રક્રિયામાં શું થાય છે? દાસ પોતાની શક્તિને, પોતાની ક્ષમતાને ઓળખે છે. એ જુએ છે કે એના વિચારો, એની મહેનત દુનિયા પર અસર પાડી શકે છે, એ વસ્તુઓને બદલી શકે છે. એનો પોતાનો આઈડિયા ભૌતિક સ્વરૂપ લે છે. બીજું, એ સતત મૃત્યુના ભય હેઠળ જીવે છે, કારણ કે સ્વામી ગમે ત્યારે એને મારી શકે. આ ભયનો સામનો કરીને એ જીવનનું સાચું મૂલ્ય સમજે છે. એટલે શ્રમ દ્વારા અને ભયનો સામનો કરીને દાસ ધીમે ધીમે પોતાની અંદર એક પ્રકારની સ્વતંત્રતા, એક આત્મગૌરવ, એક સેલ્ફ વિકસાવે છે.
વાહ, આ તો ખરેખર ઊંધી ગંગા જેવું લાગ્યું. જે હાર્યો હતો તે જ અંતે વધુ મજબૂત અને વધુ સ્વતંત્ર બની રહ્યો છે.
બિલકુલ, હેગેલનો મુખ્ય મુદ્દો જ એ જ છે કે સાચી સ્વતંત્રતા અને સાચું આત્મજ્ઞાન બીજા પર વર્ચસ્વ જમાવવાથી નથી મળતું, પણ શ્રમ દ્વારા, દુનિયા સાથે જોડાઈને, પડકારોનો સામનો કરવાથી અને પોતાની મર્યાદાઓને ઓળખીને તેને પાર કરવાથી મળે છે.
અદ્ભુત. આ સમજ પછી ચેતના ક્યાં જાય છે? શું એ આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી લે છે?
તરત નહીં. હેગેલ પછી બતાવે છે કે આત્મચેતના બીજા રસ્તાઓ અજમાવે છે, જેમ કે સ્ટોઇસિઝમ, દુનિયાથી અલિપ્ત રહીને મનની શાંતિ શોધવી, સંશયવાદ, બધી જ વસ્તુઓ પર શંકા કરવી, અને છેવટે દુઃખી ચેતના, અનહેપી કોન્શિયસનેસ. આ છેલ્લી અવસ્થા મધ્યયુગીન ધાર્મિક ચેતના જેવી છે, જે પોતાની મર્યાદિતતા અને પેલી અનંત દૈવી સત્તા વચ્ચે સતત સંઘર્ષ અનુભવે છે. આ બધા પ્રયાસો અધૂરા સાબિત થાય છે.
તો પછી શું?
આ બધી મથામણ પછી ચેતના એક નવા, વધુ વ્યાપક તબક્કામાં પ્રવેશે છે. હેગેલ એને કહે છે સ્પિરિટ, ગાઇસ્ટ. આનો અનુવાદ આત્મા કે ચૈતન્ય કરી શકાય, પણ અહીં એનો અર્થ વધુ વિશાળ છે.
સ્પિરિટ, ગાઇસ્ટ એટલે શું? ભગવાન જેવું કંઈક?
ના ના, ભગવાન નહીં. ગાઇસ્ટ એટલે અહીં વ્યક્તિગત ચેતનાથી ઉપર ઉઠીને સામૂહિક ચેતના, એટલે કે સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્ર, ઇતિહાસ, એ બધું જેમાં આપણે બધા ભાગીદાર છીએ. અહીં ચેતના સમજે છે કે એ કોઈ એકલી વ્યક્તિ નથી, પણ એક મોટા સમુદાયનો, એક પરંપરાનો, એક ઇતિહાસનો હિસ્સો છે. હુંમાંથી આપણેની ભાવના જાગે છે. એ પોતાના નિયમો, પોતાની સંસ્થાઓ બનાવે છે.
આ સમજાવવા માટે હેગેલ કોઈ ઉદાહરણ આપે છે?
હા, ઘણા. જેમ કે એ પ્રાચીન ગ્રીક સમાજની વાત કરે છે. સોફોક્લીઝની પ્રખ્યાત નાટિકા છે એન્ટિગોની, એનું વિશ્લેષણ કરે છે. એન્ટિગોની પોતાના ભાઈના અંતિમ સંસ્કાર કરવા માંગે છે, જે કુટુંબનો અને ધર્મનો જૂનો નિયમ છે. પણ રાજા ક્રિયોન એની મનાઈ ફરમાવે છે, કારણ કે ભાઈ દેશદ્રોહી હતો. આ રાજ્યનો નવો કાયદો છે.
હા, યાદ છે એ વાર્તા.
અહીં હેગેલ બતાવે છે કે બંને એન્ટિગોની, કુટુંબ ધર્મનો કાયદો, અને ક્રિયોન, રાજ્ય માનવીય કાયદો, પોતપોતાની રીતે સાચા છે, પણ બંને એક પક્ષીય છે. એમનો સંઘર્ષ અનિવાર્ય છે અને ગ્રીક સમાજના આંતરિક વિરોધાભાસને ઉજાગર કરે છે. આ બતાવે છે કે નૈતિક અને સામાજિક જીવન પણ સ્થિર નથી, એમાં પણ સંઘર્ષ છે, અને એના દ્વારા જ સમાજ વિકસે છે.
અને આધુનિક યુગ વિશે શું? દાખલા તરીકે ફ્રેન્ચ ક્રાંતિ.
હેગેલ ફ્રેન્ચ ક્રાંતિને પણ આ જ દ્રષ્ટિથી જુએ છે. એને સંપૂર્ણ સ્વતંત્રતા, એબ્સોલ્યુટ ફ્રીડમ હાંસલ કરવાનો એક મહાન પ્રયાસ ગણે છે. લોકોએ જૂના બંધનો તોડીને શુદ્ધ તર્ક, રીઝનના આધારે એક નવો સમાજ બનાવવાની કોશિશ કરી, પણ એનો અંત શેમાં આવ્યો? આતંકમાં, ટેરરમાં. કારણ કે હેગેલના મતે આ પ્રયાસે માનવજીવનની જટિલતા, પરંપરાનું મહત્ત્વ અને સામાજિક સંબંધોની જરૂરિયાતને અવગણી દીધી હતી. શુદ્ધ તર્ક પણ એકલો પૂરતો નથી.
તો જો ઇન્દ્રિય અનુભવ, તર્ક, સામાજિક ક્રાંતિ, આ બધું પણ અંતિમ જવાબ નથી, તો ચેતના છેવટે ક્યાં પહોંચે છે? આ નિસરણીનું છેલ્લું પગથિયું કયું?
એ છેલ્લું પગથિયું છે સંપૂર્ણ જ્ઞાન, એબ્સોલ્યુટ નોઈંગ. પણ આ નામથી ગેરસમજ ન થવી જોઈએ. આનો અર્થ એ નથી કે વ્યક્તિ સર્વજ્ઞ બની જાય છે, કે એને બ્રહ્માંડના બધા રહસ્યો ખબર પડી જાય છે, એવું કંઈ નથી.
તો પછી શું છે આ સંપૂર્ણ જ્ઞાન?
સંપૂર્ણ જ્ઞાન એ ક્ષણ છે, એ અવસ્થા છે, જ્યારે ચેતના એટલે કે સ્પિરિટ પાછું વળીને પોતાની આખી યાત્રાને જુએ છે અને સમજે છે. એ ઇન્દ્રિયો અનુભવની ભૂલો, સ્વામીદાસનો સંઘર્ષ, નૈતિક નિયમોનો ટકરાવ, ધાર્મિક શ્રદ્ધાના સ્વરૂપો, આ બધા જ તબક્કાઓને પોતાના વિકાસ માટે જરૂરી અને અનિવાર્ય ગણે છે.
અચ્છા.
એ સમજે છે કે સત્ય કોઈ બહારની વસ્તુ નહોતી જેને શોધવાની હતી, પણ સત્ય તો આખી પ્રક્રિયા પોતે જ હતી. એ સમજે છે કે વિષય પોતે અને વસ્તુ દુનિયા મૂળભૂત રીતે અલગ નથી, પણ એક જ તર્કસંગત વિકાસશીલ સમગ્રના ભાગ છે. દુનિયા એ બીજું કંઈ નહીં પણ સ્પિરિટનું પોતાનું જ અભિવ્યક્તિ છે. આ સમજણ એટલે સંપૂર્ણ જ્ઞાન. નિસરણી ચડી લેવાય છે પણ તેનો અર્થ અંત આવી ગયો એવો નથી, પણ પોતાની આખી પ્રક્રિયાની, પોતાના સ્વભાવની સમજ આવી ગઈ એ છે.
વાહ, આ ખરેખર એક અદ્ભુત અને ગહન યાત્રાનું વર્ણન છે. આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો કયા ગણી શકાય જે આજે પણ આપણને ઉપયોગી થાય?
મને લાગે છે કે 3-4 મુખ્ય સંદેશાઓ છે જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. પહેલો અને સૌથી મહત્વનો, સત્ય કોઈ સ્થિર વસ્તુ નથી, એ એક પ્રક્રિયા છે. હેગેલની આખી દ્વંદ્વાત્મક પદ્ધતિ આ જ શીખવે છે. વિરોધાભાસ, સંઘર્ષ, મતભેદ આ બધું ખરાબ નથી, પણ વિકાસ માટે જરૂરી છે. એ એન્જિન છે જે આપણને આગળ ધકેલે છે. જ્યારે આપણે કોઈ મુશ્કેલીનો સામનો કરીએ ત્યારે એ અંત નથી, પણ કંઈક નવું શીખવાની, વધુ ઊંડાણથી સમજવાની અને આગળ વધવાની તક છે. એમનો પેલો શબ્દ છે ને, ઔફહેબુંગ, એટલે કે જૂનું રદ કરવું, પણ એના સારા તત્વને સાચવી રાખવું અને એને નવા ઉચ્ચ સ્તરે લઈ જવું.
હા, આ તો જીવનમાં ડગલે ને પગલે અનુભવાય છે. આપણે ભૂલોમાંથી, નિષ્ફળતામાંથી શીખીને જ તો આગળ વધીએ છીએ ને, બરાબર? બીજો સંદેશ શું છે?
પર માન્યતા એટલે કે રેકગ્નિશન એનર્કેનું અનિવાર્ય છે. આપણે આપણી જાતને ત્યારે જ પૂરેપૂરા અનુભવી શકીએ છીએ જ્યારે બીજાઓ આપણને સમાન ગણી ને સ્વીકારે, આપણને માન આપે. આપણે એકલા ટાપુ પર જીવી શકતા નથી, આપણી ઓળખ સામાજિક છે.
એટલે કે સારા અને તંદુરસ્ત સંબંધો, પછી તે કુટુંબમાં હોય, મિત્રો સાથે હોય કે કામ કરવાની જગ્યાએ હોય, એ પરસ્પર આદર અને સમાનતા પર જ ટકી શકે છે. જ્યાં એક વ્યક્તિ બીજા પર હાવી થવાનો પ્રયાસ કરે ત્યાં સાચી માન્યતા અને સાચો સંબંધ શક્ય નથી, ખરું ને?
બિલકુલ. અને ત્રીજો સંદેશ એ છે કે આપણે ભલે વ્યક્તિગત ચેતના ધણાવીએ છીએ, પણ આપણી એક મોટા સામૂહિક સ્પિરિટ ગાઈસ્ટનો ભાગ છીએ. આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આપણા સમાજના નિયમો અને સંસ્થાઓ, આ બધું આપણી ચેતનાને ઘડે છે અને આપણે પણ એને ઘડીએ છીએ. આપણી વ્યક્તિગત સ્વતંત્રતાનો અર્થ સામાજિક જવાબદારીઓથી છટકી જવું એવો નથી, પણ એની સાથે જોડાયેલો છે.
આ વાત પણ મહત્વની છે, વ્યક્તિ અને સમાજ વચ્ચેનું સંતુલન. આપણે આપણા ઇતિહાસ અને સંસ્કૃતિમાંથી શીખી શકીએ છીએ, એને સમજી શકીએ છીએ. હેગેલના પુસ્તકમાં, જેમ તમે કહ્યું, ઘણા એવા વિચારો છે જે ટૂંકમાં ઘણું કહી જાય છે, યાદ રહી જાય એવા. ચાલો થોડા એવા મુખ્ય વિચારો કે સૂત્રો પર નજર કરીએ. જેમ કે એમનું બહુ પ્રખ્યાત વાક્ય છે, સત્ય એ સંપૂર્ણ છે, ધ ટ્રુ ઇઝ ધ હોલ.
હા, આનો સરળ અર્થ એ છે કે કોઈ પણ વસ્તુનું સાચું સ્વરૂપ સમજવા માટે એના કોઈ એક ભાગને કે એક દ્રષ્ટિકોણને પકડી રાખવાથી ન ચાલે. આપણે એની સમગ્ર વિકાસ પ્રક્રિયાને, એના બધા પાસાઓને, એના આંતરિક વિરોધાભાસોને, આ બધું જ જોવું પડે. સત્ય એ કોઈ એક સ્થિર બિંદુ નથી, પણ આખી ગતિશીલ પ્રક્રિયા છે. અધૂરી માહિતી કે એક પક્ષીય દ્રષ્ટિકોણ ક્યારેય સંપૂર્ણ સત્ય ના હોઈ શકે.
બરાબર. બીજો એક મહત્વનો વિચાર જે આપણે સ્વામીદાસમાંથી લીધો, શ્રમ દ્વારા. દાસ પોતાની સાચી શક્તિને ઓળખે છે અને સભાન બને છે.
હા, આ બતાવે છે કે મહેનત કરવી, પડકારોનો સામનો કરવો, દુનિયા સાથે જોડાવું, આનાથી જ આપણી ખરી ક્ષમતાઓ બહાર આવે છે. આનાથી જ આપણને આપણી જાત પર ભરોસો બેસે છે, આત્મવિશ્વાસ આવે છે. ખાલી બેસી રહેવાથી કે બીજા પર આધાર રાખવાથી આપણો વિકાસ અટકી જાય છે. શ્રમ આપણને બદલી નાખે છે.
અને પેલું વાક્ય જે ઘણીવાર ટાંકવામાં આવે છે ને ક્યારેક ગેરસમજ પણ ઊભી કરે છે, વાસ્તવિક એ તર્કસંગત છે અને તર્કસંગત એ વાસ્તવિક છે.
હા, આ થોડું ટ્રિકી છે. એનો અર્થ એ નથી કે દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે, જેમ કે અન્યાય કે દુઃખ, તે બધું બરાબર છે અને તર્કસંગત છે. ના, એનો અર્થ એ છે કે વાસ્તવિકતા એટલે કે દુનિયા અને ઇતિહાસ એ આંધળું ક્યું કે અસ્તવ્યસ્ત નથી. એની પાછળ એક ઊંડો તર્ક, એક માળખું, એક પેટર્ન રહેલી છે જેને આપણે ફિલોસોફી દ્વારા, વિચાર દ્વારા સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. અને બીજી બાજુ આપણો જે તર્ક છે, આપણા જે વિચારો છે, એ ખાલી હવામાં તરતા ન હોવા જોઈએ. એવડે વાસ્તવિક દુનિયામાં પ્રગટ થવું જોઈએ, કંઈક નક્કર કરવું જોઈએ.
સમજાઈ ગયું. હવે મુખ્ય સવાલ, હેગેલના આ બધા ભારેખમ લાગતા અમૂર્ત વિચારો સામાન્ય માણસને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું આ ફિલોસોફીમાંથી આપણને કોઈ પ્રેક્ટિકલ ગાઈડન્સ મળી શકે?
ચોક્કસ મળી શકે. મને લાગે છે કે ઓછામાં ઓછી ત્રણ રીતે તો મળી જ શકે. પહેલું, વ્યક્તિગત વિકાસ અને સ્થિતિસ્થાપકતામાં, રિઝિલિયન્સમાં. હેગેલની દ્વંદ્વાત્મક દૃષ્ટિ આપણને શીખવે છે કે જીવનમાં આવતી નિષ્ફળતા, મુશ્કેલીઓ કે સંઘર્ષને અંત તરીકે ન જોઈએ, એને વિકાસની એક ક્ષણ, એક તક તરીકે જોઈએ. જ્યારે કોઈ પડકાર આવે ત્યારે આપણે હતાશ થવાને બદલે પૂછી શકીએ, આ પરિસ્થિતિ મને શું શીખવવા માંગે છે? આમાંથી હું શું સારું મેળવી શકું? આ વિરોધાભાસમાંથી નવું શું જન્મી શકે? આનાથી આપણે વધુ મજબૂત બનીએ છીએ.
હા, પર્સ્પેક્ટિવ બદલવાની વાત છે. બીજું,
આપણા સંબંધોમાં પેલો પરસ્પર માન્યતાનો સિદ્ધાંત, એનર્કેનુંગ, એ આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિનું, ભલે એ આપણાથી ગમે તેટલો જુદો હોય, સન્માન કરવું કેટલું જરૂરી છે. એમની વાત સાંભળવી, એમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો, પછી તે ઘરમાં જીવનસાથી સાથે હોય, બાળકો સાથે હોય, મિત્રો સાથે હોય કે ઓફિસમાં સહકર્મીઓ સાથે, જ્યાં લોકો એકબીજાને સમાન ગણીને આદર આપે છે ત્યાં જ સાચા, તંદુરસ્ત અને મજબૂત સંબંધો બંધાય છે. પેલી સ્વામીદાસ જેવી અસમાનતા અને વર્ચસ્વની ભાવના ટાળવી જોઈએ.
બરાબર. અને ત્રીજું,
સામાજિક અને રાજકીય મુદ્દાઓને સમજવામાં. ઘણીવાર સમાજમાં જે મોટા ઝઘડા કે મતભેદો હોય છે, તે બે અલગ અલગ પણ કદાચ આંશિક રીતે સાચા દૃષ્ટિકોણો વચ્ચેની ટક્કર હોય છે. હેગલની દ્રષ્ટિ આપણને કોઈ એક પક્ષને સાચો અને બીજાને ખોટો ઠેરવી દેવાને બદલે બંને પક્ષોના દૃષ્ટિકોણમાં રહેલા સત્યના અંશને સમજવાનો પ્રયાસ કરવા પ્રેરે છે, અને કદાચ કોઈ એવો ઉકેલ શોધવા તરફ દોરી જાય જે બંનેના સત્યને સમાવીને એક નવા, વધુ સારા સંશ્લેષણ, સિન્થેસિસ સુધી પહોંચાડે.
એટલે કે સમાધાનકારી વલણ કેળવવામાં મદદ મળે. ખૂબ સરસ. આ સમગ્ર ચર્ચા પછી મને લાગે છે કે હેગેલ ભલે સમજવામાં જટિલ હોય, પણ તેમના વિચારો આપણને આપણી જાતને, આપણા સંબંધોને અને આપણી આસપાસની દુનિયાને ખરેખર વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે છે. મારા માટે વ્યક્તિગત રીતે સૌથી વધુ પ્રભાવશાળી વિચાર એ રહ્યો કે જે સંઘર્ષ અને શ્રમ આપણને નબળા પાડે છે, એવું લાગે છે તે જ ખરેખર આપણી શક્તિનો, આપણા વિકાસનો સ્ત્રોત બની શકે છે, દાસની જેમ.
અને મારા માટે હેગેલનો આ જે ભગીરથ પ્રયાસ છે, માનવ ચેતનાની આટલી લાંબી અને જટિલ યાત્રાને શરૂઆતથી અંત સુધી એના બધા વળાંકો અને વિરોધાભાસો સાથે સમજાવવાનો, એ પોતે જ અદ્ભુત છે. અને એ વિચાર કે સંપૂર્ણ જ્ઞાન એટલે બધું જાણી લેવું નહીં, પણ પોતાની આખી વિકાસ પ્રક્રિયાને, પોતાના ઇતિહાસને સમજવો અને સ્વીકારવો, એ ખૂબ શક્તિશાળી છે. તે આપણને યાદ અપાવે છે કે જીવન અને જ્ઞાન એ કોઈ સ્થિર મુકામ નથી, પણ એક સતત ચાલતી, વિકસતી યાત્રા છે. પ્રક્રિયા પર ભાર મૂકવાની વાત.
તો આજના મંથનનો સાર એ જ છે કે જ્ઞાન અને સ્વતંત્રતા એ કોઈ એવી વસ્તુ નથી જે ક્યાંક બહાર પડી છે અને આપણે શોધી કાઢવાની છે, પણ એ એક જીવંત પ્રક્રિયા છે જેમાં આપણે સતત ભાગ લેવાનો છે, ભાગીદાર બનવાનું છે. આપણી ભૂલો, આપણા સંઘર્ષો, આપણી સમજ, આ બધું જ માનવતાની પોતાની જાતને જાણવાની આ જે વિશાળ સામૂહિક યાત્રા છે, એનો જ એક અભિન્ન હિસ્સો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.